நமோரியந்தானம் நமோ சித்தானம் நமோ ஆயதியானம் நமோ வஜ்ராயணம் முலோயே சவசாகுணம் ஸ்வரூப சமஜாவினாம் பாம்யோ தூகலன் சமஜாவியூதே பத நமோ ஸ்ரீ சதகுரு பகவன் தேஹ சதா ஜேமினி தசா வர்த்தே தேஹாதி விஜ்ஞானினா சரணமா આત્મસિદ્ધિ શાસ્ત્ર વિરાજમાન છે. આપણી ચર્ચા આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર જે છ પદ છે એ છ પદ સંબંધી આપણી ચર્ચા ચાલી રહી છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. એમાં આપણે હમણાં સુધી આત્મા છે, આત્મા કર્તા છે, આત્મા છે, આત્મા નિત્ય છે અને આત્મા કરતા છે એ ત્રણ પદ ઉપર આપણે ચર્ચા કરી. શંકા અને સમાધાનના રૂપમાં આખું આ પ્રકરણ લખાયેલ છે. શિષ્ય શંકા ઉભી કરે છે અને કૃપાળુ દેવ એનું સમાધાન કરાવે છે. એટલું સરસ આ પ્રકરણ છે. આ છ પદ નું સ્વરૂપ એકવાર જીવને સમજાઈ જાય, પોતા સંબંધીના અનેક પ્રકારની જે ભ્રાંતિઓ છે, જે અજ્ઞાન છે, જે મિથ્યા માન્યતાઓ છે એનો અભાવ થઈને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જીવ યથાર્થ રીતે આ છ પદના સ્વરૂપને જેમ છે એમ સમજે છે. આત્મા છે, નિત્ય છે એની ચર્ચા કર્યા પછી હવે આત્મા કરતા છે અને ભોગતા છે સંબંધેની ચર્ચામાં આપણે કરતાની ચર્ચા કરી. હવે ભોગતા સંબંધીની ચર્ચા જે 79 નંબરની ગાથા છે, 80 અને 81 આ ત્રણ ગાથામાં ભોગતા સંબંધીની શંકા ઉભી ગઈ છે અને પછી આગળની 5 ગાથાઓના માધ્યમથી આત્મા ભોગતા છે એ વાતને સિદ્ધ કરે છે. આત્મા કેવો છે તો કે પોતાના કર્મનો કર્તા છે અને પોતાના કર્મનો ભોગતા છે. જે કરે છે એ ભોગવે છે, જેથી કરની વેથી ભરની. તો અહીંયા કૃપાળુ દેવને આત્મા કરતા છે અને આત્મા ભોગતા છે એ વાત સિદ્ધ કરવી છે. કોનો કરતા છે અને કોનો ભોગતા છે? તો બહુ સીધી વાત, પોતાના પરિણામનો કરતા છે અને પોતાના પરિણામનો ભોગતા છે. પોતાના પરિણામનો કરતા છે અને પોતાના પરિણામનો ભોગતા છે. કર્મનો ઉદય આવે છે, એ ઉદયમાં જે પણ બાહ્ય પરિસ્થિતિ બને છે એ પરિસ્થિતિ પોતાના જ પરિણામનું ફળ છે. કોઈ જીવની પરિસ્થિતિ અલગ છે, કોઈ જીવની બાહ્ય પરિસ્થિતિ અલગ છે, કોઈ જીવનું ક્ષયોક્ષમ અલગ છે, કોઈ જીવનું ક્ષયોક્ષમ અલગ છે, કોઈ જીવની મેમરી અલગ છે, કોઈ જીવની મેમરી અલગ છે. તો જે આ પ્રકારની વિવિધતા દેખાય છે, ઉદયોની વિચિત્રતા દેખાય છે, ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓ દેખાય છે, નો કર્મમાં ભિન્નતા દેખાય છે, કર્મના ઉદયમાં ભિન્નતા દેખાય છે, એ શું સાબિત કરે છે? એ કોની સિદ્ધિ કરે છે? એ વાતને સિદ્ધ કરે છે કે આત્માએ અજ્ઞાન દશામાં જેવા પ્રણામ કર્યા એવા જ પ્રણામ આત્મા, એ પ્રણામનો કરતા છે તો એ પ્રણામના ફળનો આત્મા ભોગતા છે. તો કૃપાળુ દેવને અહીંયા આત્મા પોતે જ પોતાના પ્રણામનો કરતા છે ને પોતે જ પોતાના પ્રણામનો ભોગતા છે એ વાત સિદ્ધ કરવી છે. બહુ સરસ પ્રકરણ છે. મેં ગયા વખતે પણ આ વાત ક્લિયર કહી હતી કે અજ્ઞાન દશામાં પોતાના અજ્ઞાન ભાવનો કર્તાને ભોગતા છે અને જ્ઞાન દશામાં પોતાના જ્ઞાન ભાવનો કર્તાને ભોગતા છે. જ્ઞાની પોતાના આનંદનો કર્તા ભોગતા છે અને અજ્ઞાની પોતાની અંદરમાં ઉત્પન્ન થતા વિકારી પ્રણામનો કર્તાને ભોગતા છે. તો કર્તા ભોગતા સંબંધીની આખી ચર્ચા ચાલે છે. તો કર્તા છે તો ભોગતા છે, પરનો કર્તા અને ભોગતા કોઈ પણ જ્ઞાની કે અજ્ઞાની ન હોઈ શકે. હવે જે અહીંયા આપણે જે ત્રણ શંકા લીધી હતી એની થોડીક ચર્ચા કરીએ અને પછી સમાધાનની આપણે આજે આ પાંચ ગાથાઓ જો, બહુ સરળ અને સરસ વિષય છે. શંકાઓમાં આપણે જોયું હતું જીવ કર્મ કરતા કહો, એટલે 78 ગાથામાં નહીં 79 નંબરની ગાથામાં શિષ્ય એ વાતને સ્વીકારે છે કે હા, જીવ કર્મને કરે છે એ વાત બરાબર છે, એટલે કે વિકારી પ્રણામથી કર્મો બંધાય છે એ પણ સ્વીકાર થાય છે કે પોતે વિકારી પ્રણામ કરે છે અને કર્મનો બંધ થાય છે, પણ ભોગતા નહીં સોય શું સમજે જળ કર્મ કે પર પરિણામી હોય. એટલે જળ કર્મ જે છે અહીંયા બે વાત ઉભી કરી છે, જળ કર્મને ઉભા કર્યા અને ઈશ્વરને ઉભા કર્યા. ખ્યાલ આવે છે કે જળમાં ક્યાં એવી અકલ છે, એનામાં ક્યાં એવું ચેતનપણું છે, બળવાનપણું છે, જ્ઞાન છે, ચેતન છે, સમજ છે કે એ જળ મને કર્મ, એ જળ કર્મ મને ફળ આપે, એટલે માટે હું કર્મના ફળનો ભોગતા નથી એમ શિષ્ય કહે છે. શું સમજે જળ કર્મ, ફળ પરિણામી હોય કે ફળ આપવા માટે સક્ષમ હોય, કારણ કે એ તો જળ છે ને. તો એ વાત અહીંયા આપણે લાસ્ટ ટાઈમ બહુ વિસ્તારથી લીધી અને એના પછી કહે છે ફળદાતા ઈશ્વર ગણે ભોગતા ફળનું સદાય, કે કોઈ કર્મને તો અમે અમને ફળ આપે એવું અમે માનતા નથી, અમને સ્વીકાર્ય પણ નથી. કર્મનો બંધન થાય છે એ વાત સ્વીકાર કરે છે, એ કર્મને બાંધવામાં જીવના પરિણામ નિમિત્ત છે એ વાતને સ્વીકારે છે. જીવ પોતાના વિકારી પરિણામનો કરતા છે એ વાતને સ્વીકારે છે અને એનાથી કર્મ બંધાય છે એ વાતને સ્વીકારે, પણ કર્મ જીવને ફળ આપે એટલે કે કર્મનો ઉદય આવે અને જીવ વિભિન્ન ફળ ભોગવે એ વાત અમને માન્ય નથી, કારણ કે જળ કર્મ છે એમાં શું જ્ઞાન છે, એમાં શું સમજ છે કે આને સાતાનો ઉદય આપવો અને આને અસાતાનો ઉદય આપવો અને એને સારા સામગ્રી આપી અને ખરાબ સામગ્રી આપી, તો એવો કર્મમાં તો કોઈ અકલ છે નહીં. એટલે કર્મ શું સમજે જળ કર્મ, એટલે એ અમને ફળ એટલે કે આપણે કહીએ ને કે દુઃખ આપે કે સુખ આપે અમને માન્ય નથી. એના પછી ઈશ્વર કરતા છે એ વાતની સિદ્ધિ કરી કે એમ કે છે કે ફળદાતા ઈશ્વર ગણે ભોગતા પણ સદાય. શું કીધું આમાં? 80 નંબરની ગાથા જો, 80 નંબરની ગાથામાં કે કોઈ ઈશ્વર હોય, ખ્યાલ આવે છે કે જે આ જગતના જીવોને પોતાના પરણામનું ફળ ઈશ્વર આપે તો ભોગતા પણ સદાય. હા, કોઈ એવો ચેતન દ્રવ્ય હોય, ભગવાન હોય, ઈશ્વર હોય, પરમાત્મા હોય, સમજાય કે કોઈ દેવતા હોય કે અમને અમારા પરિણામનું ફળ આપે તો અમે એ વાત માન્ય કરીએ કે અમે ફળના ભોગતા છે. શિષ્ય ભોગતાપણું સ્વીકારતો નથી અને કૃપાળુ દેવને ભોગતાપણું સિદ્ધ કરવું છે. વાત એ છે, શિષ્ય ભોગતાપણું સ્વીકારતો નથી અને કૃપાળુ દેવને ભોગતાપણું સિદ્ધ કરવું છે કે આત્મા પોતાના પ્રણામનો કરતા અને પોતાના પ્રણામનો ભોગતા છે. આત્મા જ કરતા છે અને આત્મા જ ભોગતા છે, ખ્યાલ આવે છે. અને અસદભૂત વ્યવહાર નહીંથી આત્મકર્મનો કરતા છે ને આત્મકર્મનો ભોગતા, સમજાય છે. સદભૂત વ્યવહાર નહીંથી આત્મા પોતાના પરિણામનો કરતા છે ને પોતાના પરિણામનો ભોગતા, એ વાતને સિદ્ધ કરવી છે, ખ્યાલ આવે છે. તો હવે અહીંયા એટી નંબર ની ગાથા માં કહે છે, પરદાતા ઈશ્વર ગણે ભોગતા કણું સદાય, એમ કહો ઈશ્વર કણું ઈશ્વર કણું જ જાય. પછી પાછી શિષ્ય ને શંકા થાય કે અગર એવું હું માનીશ કે કોઈ ઈશ્વર અમને બધાને ફળ આપે, તો ઈશ્વર નું જે શુદ્ધ સ્વરૂપ છે, ઈશ્વર નું જે શુદ્ધ સ્વરૂપ છે, એ શુદ્ધ સ્વરૂપ રહેશે નહીં. એમ કરીને પાછી એને ઈશ્વર અમને ફળ આપે એ સંબંધીની પણ શિષ્યને શંકા ઉત્પન્ન થાય છે. એટલે શિષ્ય હમણાં ટોટલ કન્ફ્યુઝનમાં છે. એને કર્મ ફળ આપે એ વાત પણ માન્ય નથી, એને ઈશ્વર ફળ આપે એ વાત પણ બેસતી નથી. અને એટલે માટે કહે છે કે ભોગતા સ્થાન નહીં હોય, પછી શુભાશુભ કર્મના ભોગ્ય સ્થાન નહીં હોય. એટલે કર્મના ઉદયને ભોગવો અને ફળ પ્રાપ્ત કરો એવી કોઈ ખરેખર જગતમાં વ્યવસ્થા જ નથી. એવો એક મત પણ છે કે તું કર્મ કરતો જા, એનું કઈ ફળ તને ક્યારે મળવાનું નથી, એવો એક મત પણ છે. તો એ રીતે અહીંયા શિષ્ય શંકા ઉત્પન્ન કરે. હવે જો આપણે સમાધાન જોઈએ, આજે પાંચ ગાથામાં આપણે આખું જે સમાધાન છે એ પ્રકરણ લેવાની કોશિશ કરીએ. 82 નંબરની ગાથાથી વાત ચાલુ થાય છે. સમાધાન સદગુરુ ઉવાચ, જીવને પોતાના કરેલા કર્મનું ભોગતાપણું છે એમ સદગુરુ સમાધાન કરે છે. બહુ સરસ ગાથાઓ છે. 82, 83, 84, 85, 86 બરાબર આ પાંચ ગાથામાં આ કૃપાળુ દેવે બહુ સરસ સમાધાન કરાવ્યું છે કે આત્મા પોતાના પરિણામનો અને કર્મનો કર્તા અને ભોગતા છે. મેં તમને બે નહીં કીધા, સદભૂત વ્યવહાર નહીં થી પોતાના પરિણામનો કર્તા ભોગતા છે, અને અસદભૂત વ્યવહાર નહીં થી કર્મનો કર્તા ભોગતા છે. કર્મ કોને બાંધ્યા? તો કે જીવે બાંધ્યા. અને એનો ફળ કોણ ભોગવશે? તો કે જીવ ભોગવશે. આ પરિણામ કોને કર્યા? તો કે જીવે કર્યા. ખ્યાલ આવે છે? અને એનું ફળ કોણ ભોગવશે? તો કે જીવ ભોગવશે. ખરેખર તો જીવ પોતાના પરિણામનું ફળ ભોગવે છે અને પોતાના પરિણામનો કર્તા, કારણ કે એની મર્યાદા એના પ્રમાણના દ્રવ્ય સુધી છે. એની બહાર તો જીવ જઈ શકતો નથી. પણ ઉપચારથી જયારે જીવ અંદરમાં રાગી દ્વેષી થઈને સુખ દુઃખની અનુભૂતિ કરે છે, ત્યારે નિમિત્ત તરીકે સામે કર્મનો ઉદય હોય છે. તેથી એના ઉપર આરોપ આપવામાં આવે છે કે કર્મને બાંધે છે અને કર્મને ભોગવે છે. એવો એક ઉપચરિત કથન છે. વાસ્તવિકતાથી જો તો જીવ પોતાના પરિણામનો કરતા ભોગતા છે, અને એના નિમિત્તથી કર્મનું બંધ થાય છે, સ્વયમેવ આવે છે, સ્વયમેવ કર્મ રહે છે, સ્વયમેવ પોતાની યોગ્યતાથી, અને પછી એનો કાળ આવે એટલે ઉદય આવી આપીને એ કર્મ સ્વયમેવ ફરી જાય છે. એવો ઘનિષ્ઠ આત્માના પરિણામ અને કર્મ સાથેનો એવો ઘનિષ્ઠ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ એટલે શું? કે એક દ્રવ્યનું કાર્ય જયારે થઈ રહ્યું છે, એક સમયે બીજા દ્રવ્યમાં પણ કાર્ય થઈ રહ્યું છે, અને સમકાળ છે. જીવના અહીંયા પરિણામ અને કર્મનું આવું, એ બેનું સમકાળ હોવું બરાબર છે. એ બેનું સમકાળ કાર્ય બે દ્રવ્યમાં પોત પોતાથી થઈ રહ્યું છે, પણ એનો સમકાળ હોવો, ખ્યાલ આવે છે? એને એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહે છે. તો એવો ઘનિષ્ઠ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જીવના પરિણામ અને કર્મ સાથે છે. અહીંયા કૃપાળુદેવ આપણને આપણા પરિણામની જવાબદારી સોંપે છે. તું અગર વિકારી ભાવ રૂપે પ્રણમ છે, નિત્યાત્વ ભાવ રૂપે પ્રણમ છે, અજ્ઞાન ભાવ રૂપે પ્રણમ છે, વિપરીત અભિપ્રાય રૂપે પ્રણમ છે, તો તું સંસારમાં અનંતકાળ દુઃખ ભોગવશે, કારણ કે તારા પરિણામનું ફળ તને મળ્યા વગર રહેશે. આ નરક ગતિ છે, નિગોદ ગતિ છે, તિર્યંત ગતિ છે, આ બધી નિકૃષ્ટ અધમમાં અધમ બધી ગતિઓ છે, સમજાય છે? એ બધી ગતિઓ આ જીવના પરિણામનું ફળ છે. આજે અનંત જીવ નરકમાં કેમ છે? આજે અનંત જીવ નિગોદમાં કેમ છે? અસંખ્યાત જીવો નરકમાં કેમ છે? કેમ દુઃખ ભોગવી રહ્યા છે? કેમ આ પીડા સહન કરી રહ્યા છે? કેમ આવા આકરા ઉદય આવે છે? ખ્યાલ આવે છે? તો એના પરિણામનું એ ફળ છે. એમ કે એના પરિણામનું ફળ છે. પૂર્વમાં જીવે પરિણામ કર્યા છે, અપરાધ કર્યો છે, કર્મ બાંધ્યા છે, એનો ઉદય આવે છે, અને એ પ્રમાણે જીવ એ પરિણામના ફળને ભોગવવા માટે સંસારમાં એકલો ચાલ્યો જાય છે. કોઈ એની સાથે આવતું નથી. તો એ પ્રમાણે વાત છે. તો જો 82 નંબરની ગાથા જો, બહુ સરસ ગાથા છે. भाव कर्म निज कल्पना माटे एकदम बेसिक रूपारू देव बात करे जो पांच गाथा आपने लेसु पण आखो एनो फ्लो बहु सरस छे जो एकदम बेसिक बात करे छे भाव कर्म निज कल्पना माटे चेतन रूप जीव वीर्य निस्फूरणा ग्रहण करे जड़ धूप એટલે શું ભાવ કર્મ નિજ કલ્પના જે આત્માની અંદરમાં પ્રતિ સમય જે ભાવ કર્મ થાય છે એ પોતાની કલ્પના છે પોતાની મિથ્યા ભ્રાંતિ પોતાના મિથ્યા અભિપ્રાયના કારણે પોતાના અંદરમાં ઉત્પન્ન થતા અજ્ઞાન ભાવના કારણે શું થાય છે ભાવ કર્મની ઉત્પત્તિ થાય નિજ કલ્પના એટલે કલ્પના આપણે ઇમેજિનેશન શું ઇમેજિનેશન કરીએ હું શરીર છું આ ઇમેજિનેશન છે આ કલ્પના છે આ ભ્રાંતિ છે આ અજ્ઞાન છે તું જેવી કલ્પના કરે છે એવું ખરેખર તારું સ્વરૂપ છે એવો ખરેખર તું થઈ ગયો છે તો તું એવો છો નહીં પણ તું એવી કલ્પના કર્યા કરે એવી ભ્રાંતિ આત્મ ભ્રાંતિ સમ રોગ નહીં સમજાય છે ઉપજે મોહ વિકલ્પતિ સમસ્ત આ સંસાર તો ભાવ કર્મ નિજ કલ્પના બરાબર માટે ચેતન રૂપ તો ભાવ કર્મ ક્યાં ઉત્પન્ન થાય છે આત્માની એક સમયની વિકારી પર્યાયમાં ઉત્પન્ન માટે ચેતન રૂપ છે એટલે કે ચેતનાના પરિણામ છે ચેતન રૂપ એટલે ચેતનાનો વિકાર છે ચેતનાની પ્રણતિમાં ઉત્પન્ન થયા છે આત્મા એનો કરતા છે એ ભાવ કર્મ નો કરતા કોણ છે આત્મા છે કોણ કરે છે આવી મિથ્યા ભ્રાંતિ પોતાના સ્વરૂપ સંબંધી ભ્રાંતિ કોણ કરે પોતાના સ્વરૂપ સંબંધી અજ્ઞાન કોણ ઉભું કરે શરીરને પોતાનું કોણ માને હું શરીરનો કરતા ધરતા છું એવું કોણ માને છે તો કે એ ભાવ કર્મ ની કલ્પના રાગ દ્વેષ અંદરમાં ઉત્પન્ન કરનાર આત્મા પોતે છે અને બહુ સરસ શબ્દ છે નિજ કલ્પના કલ્પનાથી ઉત્પન્ન થાય છે ભ્રાંતિથી ઉત્પન્ન થાય છે એ ભ્રાંતિ તૂટી જાય તો એ કલ્પના તૂટી જાય તો એ ભાવ કર્મનો અભાવ થાય અને એવો અભાવ થતા દ્રવ્ય કર્મનો પણ અભાવ થાય ન કર્મનો અભાવ થાય અને જીવ પોતાના શાશ્વત સ્વરૂપમાં સાદી અનંત કાળ સુધી લીન છે ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્ય ની સ્ફૂરણા ગ્રહણ કરે જડ ધૂપ એટલે કે જડ પરમાણુ દ્રવ્ય કર્મ ને જીવ પોતે પોતાના ઊંધા પુરુષાર્થ ની સ્ફૂરણા સમજાય છે એટલે ઊંધા પુરુષાર્થ ના ઉપાડ ના કારણે જીવ પ્રતિ સમય કારમન વર્ગણાઓને ગ્રહણ કરે છે અને એની સાથે એનો એક સંબંધ બને છે જે સંબંધનું નામ છે સંશ્લેષ સંબંધ પોઈન્ટ સમજાય છે એટલે કૃપાનુદેવ કહે છે કે જો આ કર્મ આવ્યા કેવી રીતના આ કારમાન વર્ગના લોકાલોકમાં ઠસાઠસ ભરેલી છે તે કર્મ રૂપે પરમિત થઈને તારી સાથે બંધાયા કેવી રીતના કે તારા અંદર માં ભાવ કર્મ ની ઉત્પત્તિ થઈ એના કારણે આવ્યા ગ્રહણ કરે જડ ધૂપ એટલે કે જડ કર્મો ને ગ્રહણ કરનાર છે પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાવ બંધ પડે છે યોગ અને કસાઈ રૂપે જીવ પોતે પણ રમે છે અને તેથી કર્મ નો બંધ કર્મ નો આશ્રવ કર્મ નું આવું અને બંધાવું પ્રતિ સમય થાય છે ભાવ કર્મ સમજાય 82 ગાથા ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ મૂળ માંથી વાત ચાલુ કરી પાછી કે ભાવ કર્મ ની ઉત્પત્તિ થઈ ચેતન સ્વરૂપ ને ભૂલી ગયો પોતાના સ્વરૂપમાં ન રહ્યો એના કારણે ભાવ કર્મ ની ઉત્પત્તિ થઈ ભાવ કર્મ ની ઉત્પત્તિ થઈ એટલે સામે દ્રવ્ય કર્મ નો બંધ થયો હવે આગળ શિફ્ટ કરશે કે દ્રવ્ય કર્મ નો બંધ થયો તો એ કર્મ આવીને સત્તામાં રહ્યા કર્મ આવીને સત્તામાં રહ્યા પછી કર્મ નો ઉદય આવ્યો અને કર્મ નો ઉદય આવ્યો તો વિભિન્ન પ્રકારના ઉદયો અને વિભિન્ન પ્રકારની પરિસ્થિતિઓ અલગ અલગ જીવો સાથે અલગ અલગ સમય જોવામાં આવે છે એ જીવ નો અપરાધ સિદ્ધ કરે છે એ ઉદય છે એ કર્મ છે એનું ફળ છે વિભિન્ન પરિસ્થિતિ છે અનેક પ્રકારની વિચિત્રતા છે ઉદયોમાં કોઈ રંગ છે, આવશે ગાથાઓ, કોઈ રાજા છે, કોઈ સુરૂપ છે, કોઈ દુરૂપ છે, એટલે કે કોઈ રૂપવાન છે, કોઈ રૂપ વગરનો છે, કોઈ પાસે ધન છે, કોઈ પાસે ધન નથી, કોઈ બીમાર છે, કોઈ સ્વસ્થ છે, કોઈ ચક્રવર્તી છે તો કોઈ ભિખારી છે, સમજાય છે? હા, અલગ અલગ કોઈનું શરીર રોગી છે, કોઈ નિરોગી છે, કોઈ એકેન્દ્રિય છે, કોઈ બેન્દ્રિય છે, વિભિન્ન પ્રકારના જે જીવો અને એના સંયોગમાં વિભિન્ન પ્રકારના શરીર, વિભિન્ન પ્રકારની પરિસ્થિતિ, વિભિન્ન પ્રકારના સંયોગો, અને ક્ષયોક્ષમ જ્ઞાનની હીનતા અધિકતા પણ અનેક જીવોમાં, અલગ 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 અનંત જીવોમાં જોવામાં આવે છે. એની રેન્જ અક્ષરનો અનંતો ભાગ થી લઈને કેવળ જ્ઞાન સુધીની છે. તો અક્ષરનો અનંતો ભાગ એને પર્યાય જ્ઞાન કહેવાય છે. તે પર્યાય જ્ઞાન થી લઈને કેવળ જ્ઞાન સુધીની રેન્જ, ક્ષયોક્ષમની જે રેન્જ છે, એ રેન્જના પણ અસંખ્યાત લોક પ્રમાણ ભેદ છે. તો આ વિભિન્ન જે ઉદય છે, ઉઘાડ છે જ્ઞાનનો, હિનાધિકતા છે, પાપનો ઉદય છે, કોઈને પુણ્યનો ઉદય છે, કોઈને સાતા છે, કોઈને અસાતા છે, સમજાય છે? કોઈ પ્રસન્ન રહે છે, કોઈ દુઃખી રહે છે. તો બાહ્યમાં જે પણ આ બધી પરિસ્થિતિઓ બને છે એ જીવના ભાવ કર્મનું ફળ છે, અને એને ભોગવનાર જીવ પોતે છે. એટલે રુદ્રજી પણ કેશન આપણે કેટલી વાર સાંભળીએ છીએ કે બંધ સમય જીવ ચેત ઉદય સમય સા ઉચાટ, ભાવ કર્મ ની જે કલ્પના માટે ચેતન રૂપ. આ જળમાં થોડી રાગ દ્વેષ થાય, રાગ દ્વેષ એમાં થાય છે, આત્માના શુદ્ધ સ્વભાવમાં પણ નથી થતી અને આ જળમાં પણ નથી થતી. તો થાય છે ક્યાં રાગ દ્વેષ? જેને ભાવ કર્મ કીધા, રાગાથી ભાવ કીધા, મોહ રાગ દ્વેષ ના પ્રણામ કીધા, મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કશાય અને યોગ ના પ્રણામ કીધા, તો એ પ્રણામ થાય છે ક્યાં? ખ્યાલ આવે છે? એ પ્રણામ થાય છે ક્યાં? તો કે ચેતન રૂપ એટલે કે ચેતન દ્રવ્યમાં, જીવ દ્રવ્યમાં થાય. પુદગલ ધર્માસિકાય અધર્માસિકાય આકાશ કાળ એમાં રાગ દ્વેષના પ્રણામ નથી થતા, જળમાં નથી થતા, ચેતન રૂપ ચેતનામાં થાય. ચેતનામાં થાય એટલે આત્મામાં થાય, બરાબર? જીવ વીર્યની પૂર્ણ એટલે મિથ્યા પુરુષાર્થ ઉપડવાના કારણે, હોવાના કારણે ગ્રહણ કરે જળ રૂપ, એટલે કે કર્મ ને પ્રતિ સમય જીવ ગ્રહણ કરે છે. પ્રતિ સમય જીવ એક સમય પ્રબળ કર્મ ને ગ્રહણ કરે છે. એનો મતલબ એ છે, સામાન્ય ભાષામાં સમજો કે પ્રતિ સમય જીવ અનંત કર્મ પરમાણુઓ ને વર્ગણા ને ગ્રહણ કરે છે. કર્મનો એના કર્મ રૂપે પરમિત થઈને જીવ સાથે બંધાય છે. એ કર્મ નું ગ્રહણ થાય છે, એ જળ કર્મ. અહીંયા કર્મ ગ્રહણ કરે જળ રૂપ એટલે જળ દ્રવ્ય કર્મ. જ્ઞાનાવરણાદી આઠ કર્મ ને જીવ પોતે ગ્રહણ કરે છે. શું કરીને? ભાવ કર્મ. અને ભાવ કર્મ કેમ ઉત્પન્ન થાય છે? નિજ કલ્પના, પોતાના સ્વરૂપ સંબંધી અનેક પ્રકારની જીવ કલ્પનાઓ કરે છે, અનેક પ્રકારની ખોટી માન્યતાઓ કરે છે, અનેક પ્રકારનો અજ્ઞાન ભાવ ઉભો કરે છે. ઘડીકમાં જે શરીર મળ્યું એમાં તન્મય થઈ જાય છે. હું મનુષ્ય છું, દેવમાં જશે તો દેવ છું, ખ્યાલ છે? રાગના પ્રણામ થશે તો હું રાગી છું, ગ્રસ્ત જીવનમાં હોય તો હું ગ્રસ્તી છું, હું મુનિ છું, હું ત્યાગી છું, વ્રતી છું, શ્રોતા છું, વક્તા છું, હું સાસુ છું, વહુ છું, પુરુષ છું, સ્ત્રી છું, બાળક છું, રોગી છું, નિરોગી છું, રૂપિયા પૈસા વાળો છું. તો આપણે પોતાને અનાદિકાળથી યા તો સંયોગ સહિત પોતાને જોયો છે, યા તો આપણે પોતાને પર્યાય સહિત જોયો છે, અને યા તો આપણે પોતાને ક્ષયોક્ષમ જ્ઞાનની હિનાદિકતા સહિત જોયો છે, યા તો આપણે પોતાને કર્મ સહિત જોયો છે, શરીર સહિત જોયો છે. આપણે પોતાને આપણું જેવું સ્વરૂપ છે એ સ્વરૂપે આજ સુધી આપણે પોતાને જોયો નથી, અને જોવાની આપણે દરકાર પણ નથી કરતી. કારણ કે આપણો ઉપયોગ આત્મામાંથી નીકળવા છતાં અને આત્માને જાણવાની બદલે એ ઉપયોગ પાંચ ઇન્દ્રિયના માધ્યમથી પર પદાર્થોને જાણવામાં લાગી જાય, અને પર પદાર્થોમાં ઉપયોગ ફેલાઈ જાય છે. તો એમાં એને સુખ બુદ્ધિ, ઈષ્ટ બુદ્ધિ, અનિષ્ટ બુદ્ધિ, રાગ દ્વેષ, મિથ્યાત્વ, અજ્ઞાન આદિ અનેક પ્રકારના વિકારી પરના ભાવ કર્મ અને જે મિથ્યા કલ્પનાઓ છે ઉભી થાય છે, અને એના કારણે નવીન કર્મનો બંધ થાય છે. તો હવે જે કર્મ છે આવ્યા ને, તો કોને આવ્યા કે મોર આગ્રહ થી ચિકાસ જ્યાં હતી એને આવ્યા. ખ્યાલ આવે છે? જેને અંદર માં મોર આગ્રહ રૂપી ચીકણા પ્રણામ કર્યા એને કર્મ નો બંધ થાય છે, એમ કૃપાળુ દેવ અહિયાં 82 ગાથા માં સિદ્ધ કરે છે કે ગ્રહણ કરે જળ ધૂપ. ગ્રહણ કરે છે ને યોગ થી પ્રકૃતિ પ્રદેશ બંધ કર્મ માં પડે છે, અને કસાય થી સિદ્ધિ અને અનુભાવ બંધ કર્મ માં પડે છે. તો એને કોણ ગ્રહણ કરે છે? તો કે એને જીવ પોતે ગ્રહણ કરે છે એમ કે છે. બરાબર છે? જો અહિયાં છે ભાવ કર્મ જીવ ને પોતાની ભ્રાંતિ છે માટે ચેતન રૂપ છે, અને તે ભ્રાંતિ ને અનુયાયી થઈ જીવ વીર્ય પુરાયમાન થાય છે. તેથી જળ કર્મ જળ એવા દ્રવ્ય કર્મ ની વર્ગણા તે ગ્રહણ કરે છે. જળ એવા દ્રવ્ય કર્મ ને જીવ ગ્રહણ કરે છે. ગ્રહણ કરે છે એટલે પોતામાં આવી નથી જતા, પણ એક ક્ષેત્ર અવગાન સંયોગ સંબંધ જીવ સાથે કર્મ નો બને છે. કારણ કે અપરાધ કરો અને તમને એનું ફળ ન મળે એવું ક્યારે પણ બને નહીં. કોઈ લૌકિક માં પણ ખૂન કરે છે, અપરાધ કરે છે, ચોરી કરે છે, તો એને હથકડી પહેરાવવામાં આવે છે, જેલમાં લઈ જવામાં આવે છે, બંધનમાં નાખવામાં આવે છે, સજા સંભળાવવામાં આવે છે, ફાંસી આપવામાં આવે છે. તો આ શું છે? એના અપરાધ નું ફળ. એ રીતે જીવ કર્મો બાંધે છે ભાવ કર્મ કરીને. શુદ્ધ સ્વભાવ હોવા છતાં એને ન જોતા આજે રુદ્રજી સવારના પ્રવચન માં કહેતા હતા, કોની માટે આત્મા શુદ્ધ છે? આત્મા શુદ્ધ છે કોની માટે? કયા જીવ માટે આત્મા શુદ્ધ છે? કે જે જીવ પોતાને શુદ્ધ માને છે, જે જીવ પોતાને શુદ્ધ જાણે છે, જે જીવ પોતાને શુદ્ધ અનુભવે છે, જે જીવ પોતાને શુદ્ધ જોવે છે, સ્વીકારે છે, માને છે, કબૂલે છે, એ જીવ માટે આત્મા શુદ્ધ છે. એ અગર અધરવાઇઝ એની માટે શુદ્ધ છે ક્યાં? હોવા છતાં પણ એની માટે ક્યાં છે? એ પણ નથી તો પોતાને અશુદ્ધ માને છે. શુદ્ધ જાણે આત્માને, શુદ્ધ આત્મા અનુભવે. અશુદ્ધ જાણે આત્માને, અશુદ્ધ આત્મા અનુભવે. તો એ રીતે અહીંયા કહે છે કે તું પોતાને જેવો માનશે એવા તારા અંદરમાં ભાવ થશે, એવી તારી અંદરમાં અનુભૂતિ થશે, એવી તારી અંદરમાં વેદનરૂપ દશા થશે, અને એ દશાને તું કરનાર અને ભોગવનાર છો. અને એની સાથે સાથે કર્મો આવે છે, કર્મો બંધાય છે, કર્મો રહે છે, અને એનું ફળ આપીને એનો સમય પૂરો થતા એ કર્મ નિર્જરિત થઈ જાય છે. એ પ્રકારે જીવ અને કર્મ જીકારી જીવના ભાવ અને કર્મ સાથે એવો ઘનિષ્ઠમ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જો આગળ જુઓ હવે શું કે છે, જે સુધા અસમ જે, બહુ સરસ ભાષા છે. હવે અહીંયા જો ઝેર અને અમૃત નું ઉદાહરણ આપે છે, બે ગાથાનું ઉદાહરણ છે, રંગ અને નૃપ નું અને ઝેર અને અમૃત. તો 83 માં ઝેર અને અમૃત નું ઉદાહરણ આપે છે. જો ઝેર સુધા, સુધા એટલે અમૃત, ઝેર એટલે પોઈઝન. ઝેર સુધા સમજે નહીં જીવ ખાય પર થાય, એમ શુભા શુભ કર્મ નું ભોગતા પણ જણાય. બહુ સરળ ગાથા છે કે ઝેર અને અમૃત ને તો ખબર નથી ને કે હું ઝેર છું. ખ્યાલ છે? જો ઝેર અને અમૃત પોતે જાણતા નથી, ખ્યાલ છે કે અમારે આ જીવને ફળ આપવું છે. ઝેર જાણે છે, એ ઝેર પોતે એવું કઈ જ્ઞાન છે એનામાં કે હું આને ફળ આપું અને એને મારી નાખું? અને અમૃત એવું કઈ જાણે છે કે આને ફળ આપું અને અમૃત નું પાન કરાવું? તો કે ઝેર અને અમૃત પોતે જાણતા નથી કે અમે ઝેર, અમે આ જીવને ફળ આપ, જાણતા નથી કે અમારે આ જીવને ફળ આપવું. તો પણ જે જીવ ખાય છે તેને તે ફળ ખાય છે, એમ શુભાશુભ કર્મ આ જીવને આ ફળ આપવું છે એમ જાણતા નથી, તો પણ ગ્રહણ કરનાર જીવ ઝેર અમૃતના પ્રણામની રીતે ફળ પામે છે. ઝેર અને અમૃત જેવી રીતના જાણતા નથી કે આ જીવને આ પ્રકારનું ફળ આપવું ને આ જીવને આ પ્રકારનું ફળ આપવું, ચલાવે છે એવું કર્મ પણ જળ હોવાના કારણે જાણતા નથી કે આ જીવને દુઃખી કરું ને આ જીવને સુખી કરું. પણ શું કીધું, બહુ સરસ વાત કરી કે એ જે જીવ, બરાબર, જો અહીંયા લખ્યું છે ને કર્મ, એમ શુભાશુભ કર્મ આ જીવને આ ફળ આપવું છે એમ જાણતા નથી, તો પણ ગ્રહણ કરનાર જીવ એટલે કે કર્મને જે બાંધે છે એવો જીવ, વિકારી ભાવ રૂપે પરમે છે એવો જીવ, મોહ ભાવ કરે છે એવો જીવ, પોતા સંબંધી કલ્પના કરે છે એવો જીવ, મિથ્યા પુરુષાર્થ ઉપાડે છે એવો જીવ કર્મ ને બાંધે છે અને કર્મ ને ભોગવે છે, એટલે કે બાંધેલા કર્મ ના ફળ ને તારે ભોગવવું પડશે. તે બાંધા છે તો ભોગવનાર પણ તું છે, જે કરતા હોય એ જ ભોગવનાર હોય. એટલે એ ન્યાય થી અહિયાં કહે છે કે એ કર્મ ના ફળ ને તું ભોગવ્યા વગર છૂટી નહીં છે. ઝેર અને અમૃત નું કેટલું સરસ ઉદાહરણ આપ્યું કે ઝેર ને નથી ખબર કે એને કોઈ એવો ભાવ નથી, એને કોઈ એવો વિકલ્પ નથી, એને કોઈ એવું જ્ઞાન નથી, એને કોઈ એવી સમજણ નથી કે હું આને મારી નાખું અને અમૃત ને કેવાને જીવાડું, કેવાને અમૃત નું પાન કરાવું. પણ જે જીવ એને ગ્રહણ કરે છે એ પ્રકારનું વેદન કરે છે. તો સિમ્પલ, તું શુભ ભાવ કરશે તો શુભ કર્મ નો બંધ થશે તો શુભ ઉદય આવશે. તું અશુભ ભાવ કરશે તો અશુભ કર્મ નો બંધ થશે તો અશુભ ઉદય આવશે. તો અશુભ ઉદય આવ્યો કેમ? કોઈ નાનપણથી બીમાર 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 જ રહેતું હોય, એ બીમાર કેમ રહેશે? એને એવું રોગી શરીર કેમ મળ્યું? એને એવી બીમારી વાળું શરીર કેમ મળ્યું? એને એવો ઉદય કેમ આવ્યો? એ અસાતાનો ઉદય કેમ આવે? કે પૂર્વમાં તે એવા કર્મ નું બંધન કર્યું છે, તેથી તને એ કર્મ ના ફળ ને ભોગવવું પડે. મને કોઈ સૈનિક રાજાએ ખોટા પ્રણામ કર્યા કે નહીં? યશોધર મુનિરાજ ઉપર ઉત્તર કર્યો કે નહીં? તો એનું ફળ આજે કોણ ભોગવે છે? જેને એ પ્રણામ કર્યા અને કર્મો ઉભાઈંદા. અહીંયા એમ પણ લઈ શકે જીવ પ્રણામ કરતા છે અને જીવ કર્મો ને બાંધનાર છે. કર્મો ને બાંધનાર જીવ પોતે છે, પોતાના પ્રણામ થી જીવ ખરાબ કર્મો ને બાંધે છે. આ વચન પણ ગીનાગમ માં આવે છે. અને ખરાબ કર્મો ને ભોગવે છે આ વચન. નરક ના દુઃખ ને હમણાં સૈનિક રાજા ભોગવે છે, વાત બરાબર છે કે નહીં? જેટલા પણ નારકી છે નરક ના દુઃખ ને ભોગવે છે, સમજાય છે? એની વેદના ને ભોગવે છે, રહી શકતા નથી ત્યાં, પીડા સહન કરે છે. તો કહી શકીએ ને આપણે કે એ દુઃખ ને જીવ ભોગવે છે, એ ઉદય ને જીવ ભોગવે છે. કારણ કે એને બાંધા છે જીવે. અહીંયા કૃપાળુદેવ એ જ વાત સિદ્ધ કરી છે. કૃપાળુદેવ ને એ જ વાત સિદ્ધ કરી છે કે તું તારા પ્રણામ નો કરતા ભોગતા છે. અને ઇન્દ્રિયના વિષય ભોગવામાં સુખ લાગે છે તો એ જ પ્રણામ તને કર્મ નો સંચય કરાવશે, કર્મ નો ઉદય આવશે અને એ ઉદય ને તારે જ ભોગવવો પડશે. કારણ કે એ પ્રણામ નષ્ટ થાય છે, નવા ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, નવા ઉત્પન્ન થાય છે. પણ જીવ જે છે એ તો કોમન છે ને. ક્ષણિક નો આત્મા એ જ છે જે ક્ષણિક ના ભાવ માં હતો અને આજે નરક માં છે, કાલે ઉઠીને તીર્થંકર થઈને મોક્ષે જશે. આત્મા તો એ જ છે ને. હવે એને ત્યાં સમ્યક દર્શન કર્યું તો એના ફળ ને પણ ભોગવે છે. વિરાધના કરી તો એના ફળ ને પણ ભોગવે છે. શાહીદ સમ્યક તો કર્યું તો એના ફળ ને પણ ભોગવે છે. આગળ મુનિ દીક્ષા લેશે તો ત્યારે એ અતિન્દ્રિય આનંદ ને ભોગવશે. ક્ષણિક કરશે તો અપૂર્વ આનંદ ને ભોગવશે. બારમા ગુણસ્થાન માં આવશે તો અનંત આનંદ ને ભોગવશે. તેરમા ગુણસ્થાન માં જશે તો એ બારમા ગુણસ્થાન માં પૂર્ણ આનંદ ને ભોગવશે. તેરમા ગુણસ્થાન માં અનંત આનંદ ને ભોગવશે અને સિદ્ધ દશા માં અવ્યાબાદ આનંદ ને ભોગવશે. જે સાચું સુખ છે, પૂર્ણ સુખ છે, અનંત સુખ છે, અવ્યાબાદ સુખ છે, આ બધા સુખ ને ભોગવનાર કોણ છે? તો કે આ બધા સુખ ને ભોગવનાર જીવ પોતે. કારણ કે પુરુષાર્થ કોને કર્યો? સમ્યક તો પોતે કર્યો. વિતરાગ પ્રણામ ની ઉત્પત્તિ કોને કરી? તો કે પોતે કરી. ભેદ વિજ્ઞાન કોને કર્યું? તો કે પોતે કર્યું. આત્મામાં લીન કોણ થયું? તો કે પોતે થયું. નિર્ણય કોને કર્યો કે મારું સુખ મારામાં છે? તો કે પોતે કર્યું. સમ્યક દર્શન ની પ્રાપ્તિ કોને કરી? કે પોતાએ કરી. તો પોતે જે પ્રણામ કરે છે, પોતે જે પુરુષાર્થ ઉપાડે છે, પછી મિથ્યા હોય કે સમ્યક હોય, એ પુરુષાર્થ નો, એ પ્રણામ નો એ કરતા છે તો એના ફળ ને પણ એ ભોગવનાર છે. તું અગર ઝેર પીશે તો મરશે કે નહીં? અને તું અમૃત નું પાન કરશે તો અમર થશે કે નહીં? તો ઝેર પીનાર કોણ છે? તું. તો મિથ્યાત્વ ના ગુટલા પીનાર કોણ છે? તું. અને સમ્યક દર્શન રૂપી અમૃત નું પાન કરનાર કોણ છે? તું. તો એનું ફળ કોને મળશે તને? સિમ્પલ, તો તું કર્મ ઉપર, સંયોગ ઉપર, નિમિત્ત ઉપર, પરદ્રવ્ય ઉપર, નો કર્મ શરીર ઉપર તું તારા સુખ દુઃખ નો ટોપલો નહીં માપ. કારણ કે એને ઉભા તે કર્યા છે. અજ્ઞાન ભાવ નો કરતા તું છે તો જ્ઞાન ભાવ નો કરતા પણ તું છે. મિથ્યા તો તે ઉભો કર્યો છે તો સમ્યક તો પણ તું કરી શકવામાં સમર્થ છે. સંસારમાં તું રખડનાર છે તો તારવા ને તરવામાં પણ તું પોતે સમર્થ છે. પોતાને કોઈ તારી નહીં દે, કોઈ રખડાવતું નથી. કોઈ ગુરુ આવીને તાળી નહીં દે. આ જેટલા પણ તમને ફ્રેમમાં પાછળ દેખાય છે, જે પણ જ્ઞાનીઓ છે, આચાર્ય છે, અરિયંત ભગવાન છે, ઉપર સિદ્ધ ભગવાન છે, આ કોઈ જીવ આપણને તારનાર નથી. આ બધા પોતપોતામાં લીન છે, આ પોતપોતાના આનંદને ભોગવે છે. હવે જો ગુરુદેવશ્રી છે તો ચતુર્ગુણ સ્થાન માંથી આનંદ ને ભોગવે છે, તો કુનકુન આચાર્ય છે તો છઠ્ઠા સાતમા ગુણ સ્થાન ના આનંદ ને ભોગવે છે, તો અરિયંત ભગવાન શ્રીમંતા ભગવાન છે તો અનંત આનંદ ને ભોગવે છે. તો જેટલો જેટલો પોતામાં લીન થતો જશે એટલો એટલો આનંદ ને તું ભોગવશે. તો એટલે તું કરતા છે અને તું ભોગતા. એટલે બહુ સરસ અહીંયા 83 નંબર ની ગાથા આવી, ઝેર સુધા સમજે નહીં, ઝેર ને અમૃત સમજે નહીં, જીવ ખાય ફળ થાય એમ શુભા શુભ કર્મ કઈ સમજે નહીં, ભોગતા પણું જણાય. જીવ પોતે પોતાના પરિણામ નો અને કર્મ નો કરતા અને ભોગતા છે. જો એવી ગાથા એની પછીની છે, એટલે આખી એક લાઈન આપણને સમજાવી જોઈએ કે કરતા અને ભોગતા જીવ છે એમ કૃપાનુદેવ અહીંયા સિદ્ધ કરે છે. કારણ કે જે નિત્ય છે અને જે છે, જે નિત્ય છે એ કરતા છે, એ ભોગતા છે, અને મોક્ષ છે ને મોક્ષ નો ઉપાય છે, અને સંસાર છે ને સંસાર નું કારણ પણ છે. તો સંસાર અંદર માં છે તો એનું કારણ પણ અંદર માં છે, મોક્ષ અંદર માં છે તો એનું કારણ પણ અંદર માં છે. મોક્ષ કાર્ય અંદર માં થાય ને કારણ બહાર હોય, સંસાર કાર્ય અંદર માં થાય અને એનું કારણ બહાર હોય, બે દ્રવ્ય વચ્ચે કારણ કાર્ય સંબંધ હોય ન હોય શકે ને. એક જ દ્રવ્ય ની અંદર માં કારણ, એક જ દ્રવ્ય ની અંદર માં કાર્ય. તો સંસાર એ કાર્ય છે અને મિથ્યાત્વ એ કારણ છે, અને મોક્ષ કાર્ય છે. કદાચ તો આત્મા નો આશ્રય લેવો એ કારણ છે. તો કાર્ય કારણ ની આખી વ્યવસ્થા અંદર માં બેઠેલી છે, બહાર સાથે આપણા કાર્ય કારણ ની વ્યવસ્થા નો કોઈ સંબંધ નથી. ખ્યાલ છે? તો એ રીતે વાત કરે છે. પછી કર્મ નો ઉદય આવે છે એ પણ નિમિત્ત છે. કેમ આવ્યું આ જીવ ને આવો ઉદય? તો કે પૂર્વ માં એને બહુ પાપ કર્યા છે એટલે એને આવો પાપ નો ઉદય. ખ્યાલ છે? આવો પુણ્ય નો ઉદય? કે પૂર્વ માં એને સારા પરિણામ કર્યા છે આવો ઉદય આવે છે. આવી વિતરાગતા એટલે અંતર્મુખ થયો વિતરાગતા ને ભોગવે છે. મુખ્ય જીવના ત્રણ પરિણામ છે, શુભ અશુભ શુદ્ધ, સંકલેશ વિશુદ્ધ અને ધર્મમય પરિણામ છે. તો જે જીવ જે પરિણામ કરે એ પરિણામ ને ભોગવે છે. શુભ ભાવ નું ફળ, અશુભ ભાવ નું ફળ સમજાય કે એ રાગ ભાવ હોવાના કારણે દુઃખ છે અને વિતરાગ ભાવ નું ફળ સુખ છે. જ્યાં જ્યાં વિતરાગતા છે ત્યાં ત્યાં સુખ છે, જ્યાં જ્યાં રાગ દ્વેષ છે ત્યાં ત્યાં દુઃખ છે. અવિના ભાવે છે, જ્યાં વિતરાગતા છે ત્યાં સુખ છે, ત્યાં કર્મ ની નિર્જરા છે. જ્યાં રાગ છે ત્યાં દુઃખ છે, ત્યાં કર્મ નો બંધ છે. તો પરિણામ, વેદન અને કર્મ એ ત્રણ સાથે જાય. જેવું પરિણામ જેવા પરિણામ એવું વેદન અને એવા કર્મ નો બંધ, અને જેવી વિતરાગતા એવું સુખ અને કર્મ ની નિર્જરા. કારણ કે વિતરાગતા એ કર્મ ની નિર્જરા માં કારણ છે અને રાગ એ કર્મ ના બંધ માં કારણ છે, પણ નિમિત્ત કારણ છે. કર્મ આવે છે પોતાની યોગ્યતા થી, જાય છે પોતાની યોગ્યતા થી, પરંતુ જીવ એવા પ્રણામ કરે છે ત્યારે કર્મ આવે છે. તેવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાના કારણે ઉપચાર થી એમ કહેવામાં આવે કે જીવે કર્મ બાંધ્યા, પણ જીવે ખરેખર કર્મ નથી બાંધ્યા. જીવે અંદર માં પોતાના રાગાદી ભાવરૂપી કર્મ ને કહ્યું છે, એ વાત અહીંયા સિદ્ધ કરે છે. જો હવે 84, એક રાગ ને એક નૃપ. રાગ એટલે ભિખારી સમજાય છે, અને નૃપ એટલે રાજા. તો આટલો ડિફરન્સ કેમ દેખાય છે કે કોઈ ભિખારી છે કોઈ રાજા છે? એક રાગ ને એક નૃપ એ આદિ જે ભેદ આદિ. આ તો અમે ખાલી તમને બે વાત કીધી કે એક જગત માં જીવ છે એ રાજા છે અને એક જીવ છે એ ભિખારી છે. એવી રીતના આદિ એક બહુ સૂક્ષ્મ જ્ઞાની છે અને એક ને નમોકાર મંત્ર પણ યાદ નથી રહેતો એવા શિવ મૂર્તિ મુનિરાજ છે, અને એક 11 અંગ 9 પૂર્વ ના કે દ્વાદશાંગ ના પાટી એવા ગંધર પરમાત્મા છે. તો 12 માં તો દેવ મુનિ છે, દેવ સમક્ષ માં ઉભા છે. એક ને નમોકાર મંત્ર યાદ નથી રહેતું અને એક દ્વાદશાંગ ના પાટી છે. તો આ અંતર કેમ છે? વાય ઇઝ ધીસ ડિફરન્સ? બાહ્ય સહયોગ માં અંતર છે તો બરાબર, અંતરંગ માં પણ આ ઘાતી કર્મ ના ઉદય થી આ જ્ઞાન દર્શન વીર્ય ના ઉગાડ માં અંતર દેખાય. જેવો ઘાતી કર્મ નો ઉદય અને જેવા ઘાતી કર્મ ના બંધ તું કરી આવ્યો છે એવા ઉદય તને આવશે. અમે કેટલી કોશિશ કરીએ છીએ, અમને યાદ નથી રહેતું, અમને સમજાતું નથી, અમને આવડતું નથી, અમે કરી નથી શકતા, અમે ભૂલી જઈએ છીએ, અમે બોલી નથી શકતા, અમે યાદ નથી રહેતું. એ પ્રકારનો તે જ્ઞાન નો એટલે કે જ્ઞાનાવય કર્મ નો બંધ કરીને આવ્યો છે જીવ, એને એ પ્રકારનો ઉદય આવે છે. અને જેટલું સંયોગક્ષમ છે જ્ઞાનાવય કર્મ નું એટલું ઉઘાડ છે. તો આ વિભિન્નતા જે દેખાય છે, હવે તીર્યમ ગતિમાં જો એક કૂતરો છે કરોડપતિ ના ત્યાં મોટો થાય છે, ભલે બળે છે, કરોડપતિ ના ત્યાં મર્સિડીઝ માં ફરે છે, સારામાં સારું ખાય છે, સમજાય છે. અને એક કૂતરો છે જે ગલીના નાકા પર પગ તૂટી ગયો છે, ચાલી નથી શકતો, લોહી નીકળી રહ્યું છે, માંસ નો લોચો નીકળી રહ્યો છે, એટલી વેદના છે, વિચારતો કાનમાં કીડા કરડી રહ્યા છે. તો આ ઉદય અલગ અલગ કેમ દેખાય છે? આ વિભિન્નતા કેમ દેખાય છે? આ પરિસ્થિતિમાં, શરીરમાં, ગતિઓમાં, ઉદયોમાં કેમ આટલી વિભિન્નતા દેખાય છે? એનું કારણ એ કે તે જેવા કર્મ કર્યા છે એવા તે કર્મ તને ઉદયમાં આવે, જેવા ભાવ કર્યા છે એનાથી જે કર્મ બાંધ્યા છે એ કર્મ ઉદયમાં આવશે, અને એનો ભોગતા તું છે, કારણ કે એનો કરતા તું છે. ભાઈ સમજાય છે? એનો કરતા તું છે. સમ્યક દર્શનો કરતા જે જીવ છે એ આનંદ ને ભોગનાર પોતે છે, જે કરતા છે એ જ ભોગતા છે. જયારે જે પ્રણામ કરે છે ત્યારે પણ એ ભોગવે છે, જેટલી માત્રામાં પ્રણામ કરે છે તીવ્રતા એટલી જ માત્રામાં એ ભોગવે છે. પણ તીવ્ર રાગ તીવ્ર દુઃખ, તીવ્ર વિતરાગતા તીવ્ર આનંદ. પોઈન્ટ સમજાય છે? તો એ રીતે અહિયાં 84 ગાથામાં કહે છે, એક રામ કે ને એક નૃપ એ આદી જે ભેદ કારણ વિના ન કાર્ય તેજ શુભાશુભ વેદ. વેદ એટલે વેદના, એ શુભાશુભ કર્મ ને ભોગવનાર, વેદના ફળ ને વેદનારે પોતે છે, કારણ કે જેવું કારણ આપીએ એવું કાર્ય. સમજાય છે? જેવું કારણ આપશો એવું કાર્ય થશે, જેવું બીજ વાવશો એવું વૃક્ષ ઉગશે. જેવું કારણ આપશો, જેટલી આપણે કે જેટલી મહેનત કરી હશે એ જીવને એટલી સફળતા મળશે. લૌકિકમાં પણ એક વ્યવહારિક વાતમાં છે, ખેતો ઉડિયાદીને પણ કોઈ ફર્સ્ટ અટેમ્પ્ટમાં સીએ થઈ જાય, સીએ ક્લિયર થઈ જાય, બધા જ સ્ટેજ સીએ ફાઉન્ડેશન, સીએ ઇન્ટર, સીએ ફાઇનલ, એમ કંઈક હોય છે ને ત્રણ, તો સપોઝ ત્રણે ત્રણ સ્ટેપ એક જ અટેમ્પ્ટમાં ક્લિયર થઈ જાય, ઇટ ઇઝ ઇન્ડિકેટિંગ વોટ? એક જ ટાઈમમાં સીએ થઈ ગયો, એને ફળ મળ્યું, એને એનું કાર્ય થઈ ગયું, એ સીએ એને થવું તું, એ સીએ થઈ ગયો, એ કાર્ય થઈ ગયું, તો એ ઇન્ડિકેટ શું કરે છે કે એને જબરજસ્ત મહેનત થઈ ગઈ, કારણ જબરજસ્ત થાય, કાર્ય થયા વગર એ નહીં. તો તે જેવું કારણ આપ્યું એવું કાર્ય થાય છે. તે જેટલું અજ્ઞાન કોષ્યું એટલા રાગાદી ભાવ થયા, એટલા કર્મો બંધાયા, અને કર્મ નો આખો સાયકલ છે, એકદમ વ્યવસ્થિત સાયકલ છે. અને એને તોડવાની પણ સામર્થ સારામાં છે, કારણ કે ઉભી એ સાયકલ તે કરી છે. ઉભી કોને કરી છે? આ સાયકલ ને ઉભી કોને કરી? તે પોતે. તો એને તોડવામાં કોણ સક્ષમ છે? તું પોતે. તું અજ્ઞાન ભાવને કરવામાં સક્ષમ છે તો તું જ્ઞાન અને કેવળ જ્ઞાન અને સમ્યક જ્ઞાન ને કરવામાં પણ તું સક્ષમ છે. એમ અહીંયા કહે છે, કારણ વિના ન કાર્ય તે જ શુભાશુભ વેદ્ય. તે અંદર માં અજ્ઞાન નું કારણ, અજ્ઞાન વિધાતા હૈ જિંકા, નિશ્ચિત ચૈતન્ય વિરોધી હૈ. તો અજ્ઞાન નો વિધાતા છે, અજ્ઞાન એ ડોન છે, અજ્ઞાન એ હેડ છે, અને એના કારણે રાગાદી ભાવ, શુભ ભાવ, અશુભ ભાવ, સમજાય છે? મિથ્યાત્વ સૌથી મોટામાં મોટું પાપ કયું છે? મિથ્યાત્વ. તો જે મિથ્યાત્વ નું પોષણ કરે છે એ રાગદ્વેષ નું ફળ ભોગવે છે, દુઃખ ભોગવે છે, સંસારમાં રખડે છે, ચાર ગતિ 84 લાખ યોનિઓમાં પરિભ્રમણ કરે છે, પંચ પરાવર્તનમાં ગોતા ખાય છે. જુદેજી કહેતા હતા ને, આ બહુ પૂરો થઈ ગયો, અત્રસ પર્યાય નો કાળ પૂરો થઈ ગયો, અને તું એકેન્દ્રીય પર્યાય માં નિગોદમાં ચાલ્યો ગયો, તો ત્યાંથી પાછું નીકળવું મુશ્કેલ પડશે. પણ આપણને સમજાતું નથી, આપણા દિવસો આમને આમ જાય છે, સમય આમને આમ જાય છે, પરમાત્મ બુદ્ધિ છૂટતી નથી, ઇન્દ્રના વિષય ભોગોમાંથી ઉપયોગ આવતો નથી, અહીંયા લાગતો નથી સ્વાધ્યાયમાં, તત્વ નિર્ણયમાં કેટલી સરસ આવે સવારના પણ વાત આવી પાંચ લબ્ધિના પ્રકરણ કરણ લબ્ધિના પ્રકરણમાં કૃપા અરે આચરણી સાહેબ કે છે બુદ્ધિપૂર્વક તારો ઉદ્યમ તો બુદ્ધિપૂર્વક તારો ઉદ્યમ તો તારા ઉપયોગને તત્વ જ્ઞાન અને તત્વ નિર્ણયમાં લગાડવો એ તારો ઉદ્યમ છે. કર્મમાં તો જે થવાનું હશે થશે, જે તારા પરિણામથી બંધ છે તારા પરિણામથી મોક્ષ. અનુભવ ચિંતા મણી રતન અનુભવ હેરસ કુપ અનુભવ માર્ગ મોક્ષ કો અનુભવ મોક્ષ કો. એક દેખીએ જાણીએ રમી રહીએ એક છોર સમલ વિમલ ના વિચારીએ યહી સિદ્ધિ નહીં હો. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ્મમુષી સદગુરુ ભક્ત. એક એક અર્થ તમે સમજો કે જેવી કરની એટલી ભરની જેવા જીવ શુભાશુભ ભાવ કરશે જેવું કારણ આપશે એવું કાર્ય થશે. અંદરમાં અજ્ઞાન મિથ્યાત્વને પોતશે તો એ પ્રકારના પરિણામ થશે, એ પ્રકારનું વેદન થશે, એ પ્રકારની ગતિ ઉભી થશે, એ પ્રકારની યોનિઓ મળશે, એ પ્રકારનો સંસાર મળશે અને એ પ્રકારે પરિભ્રમણ કરતો રહેશે. એમ કારણ કે મૂળ કારણ મિથ્યાત્વ 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 મિથ્યાત્વ. એના કારણે કશાય, એના કારણે રાગદ્વેષ, એના કારણે કર્મબંધ, એના કારણે દુઃખ. કર્મ ચેતના કર્મ ફળ ચેતનામાં અનંત કાળ વીતી ગયો. જ્ઞાન ચેતના રૂપે જીવના પરિણામ. હવે તું કાર્ય સાચું આપે તો સાચું કાર્ય થશે, તું ખોટું કારણ આપે તો ખોટું કાર્ય થશે. તું ખોટું આપણે શું કહેવાય ખોટા ડાયમંડ લઈ જશે એટલે શું કહેવાય અમેરિકન ડાયમંડ લઈ જશે તો એવા ઘરેણા બનશે ખોટા બનશે. તું સાચા હીરા લઈ જશે તો સાચા ઘરેણા બનશે. તું જેવું કારણ આપશે એવું કાર્ય થશે. તું જેવી ક્વોલિટીનો માલ યુઝ કરશે તારું બાય પ્રોડક્ટ પણ એવું આવશે. લાકડામાં પણ હોય ને એમડીએફ હોય અને પછી જે સારું લાકડું હોય સમજાય છે એને શું કહેવાય લાકડા ટીકુર ટીકુર અને સાબરું લાકડું. હવે એટલે મટીરિયલ જ એમડીએફ નો યુઝ ભૂસું ભૂસું કહેવાય ને ભૂસું તે મટીરિયલ જ એમડીએફ નો યુઝ કર્યું છે તો તારા બાય પ્રોડક્ટ કેવા બનશે. તો જેવું કારણ એવું કાર્ય, જેવા પ્રણામ એવા કર્મ, એવું વેદન એનો કરતા એનો ભોગતા. તું પોતે કેટલી સરળ ગાથા હશે. એક રામ કે એ ચંદ્રુપ એ આદિ જે ભેદ એ આદિ જે ભેદ. આજે સવારના વિચારથી પરિણામ જીવના અંદરમાં જે વિચારી થાય છે એ અસંખ્યાત લોક પ્રમાણની રેન્જ છે. તીવ્રતાથી મંદતા શુભ ભાવની રેન્જ, અશુભ ભાવની રેન્જ, તીવ્રથી મંદ, મંદથી તીવ્ર. જીવના પરિણામ જ અસંખ્યાત લોક પ્રમાણ છે. તો કારમાન વર્ગના જે કર્મ છે એ પણ એ પ્રકારના છે. તો ઉદય પણ એ પ્રકારની વિવિધતા લઈને આવે છે. તમે જો આપણે સિરિયન ગતિની વેરાયટી જો, સિરિયન ગતિની તમે વેરાયટી જો, કેટલા અલગ અલગ ટાઈપના જીવો હોય છે, કેટલા નાના નાના જીવડા હોય છે, અલગ અલગ પ્રકારના જીવડાઓ હોય છે. ખ્યાલ આવે છે કેટલી વેરાયટી છે. તમે બટરફ્લાય જોશો અલગ અલગ કલરના, અલગ અલગ જીવડા, અલગ અલગ સ્પાઇસીસ, કેટલા કેટલી અલગ અલગ જાતિના સમજાય. જલચર છે, થલચર છે, નભચર છે. તમે જો આ જે અલગ અલગ શરીર મળે છે, અલગ અલગ ગતિ મળે છે, અલગ અલગ યોની મળે છે, એ કોનું ફળ છે? અલગ અલગ કર્મ. કર્મ કેમ અલગ છે? પરિણામ અલગ અલગ. તો પરિણામ અલગ અલગ કેમ છે? કારણ કે અંદરમાં જીવ એકરૂપ સ્વભાવને છોડીને જે પણ પરદ્રવ્યનો સંગ કરશે તે પરદ્રવ્ય અનંત છે. પરદ્રવ્ય અનેક પ્રકારના છે. તો એના લક્ષ્ય તારા પરિણામ પણ અનેક પ્રકારના થશે, કર્મ પણ અનેક પ્રકારના બંધાશે, ઉદય પણ અનેક પ્રકારના આવશે, પરિસ્થિતિ પણ અનેક પ્રકારની બનશે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? અરે તમે બહુ બધા જીવ નહીં લો, એક જ પરિવારમાં ચાર જીવ હોય, ખ્યાલ આવે છે? એક ચાર જીવને તમે લો છે એક પરિવાર, ચારેનો ઉદય અલગ છે કે નહીં? એક ચારે જીવ સાથે રહે છે વર્ષો સુધી, સેવક્ષમ અલગ છે કે નહીં? અચ્છા વિચારધારા અલગ છે કે નહીં? ચારે જીવના પ્રણામ અલગ છે કે નહીં? ઉદય ભાવ અલગ છે કે નહીં? ઉદય અલગ છે કે નહીં? ખ્યાલ આવે છે? તો એ પ્રમાણે 84 ની ગાથા થઈ. એક રાસ ને એક નૃપ એ આદિ જે ભેદ, કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય શુભાશુભ વેદ્ય, એટલે વેદન કરનાર છું પોતે તારા શુભાશુભ પ્રણામ અને કર્મનો છે, કર્મનો છે, કારણ કે જેવું કારણ આપો એવું કાર્ય થાય. બહુ સરસ વાત આવી. 85 સ્વરદાતા ઈશ્વર તણ એમાં નથી જરૂર. હવે આમાં કોઈ ઈશ્વર પણ આપે, કોઈ ભગવાન, અરે કોઈ ભગવાન કોઈને દુખી કરે ને કોઈ ભગવાન કોઈને સુખી કરે, ભગવાન ભગવાન આ બધું કરવા બેઠા. એટલે તો મને ગાથા બહુ, મને આ ગાથા બહુ ગઈ ની, 77 નંબર ની ગાથા. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. અરે તું ઈશ્વર ને કરતા માનશે તો એનો જે શુદ્ધ સ્વભાવ છે એ જ થઈ જશે. ઈશ્વર એટલે ભગવાન, ભગવાન એટલે પરમાત્મા, પરમાત્મા એટલે વિતરાગી, જે રાગ દ્વેષ થી રહિત થઈ, નિર્મો થઈ, કેવળ જ્ઞાન, અનંત જ્ઞાન, અનંત સુખ ને પ્રાપ્ત કરી, જે પોતાના સ્વરૂપમાં લીન થઈ આનંદ ને ભોગવે છે, ભગવાન એ ઈશ્વર, એ પરમાત્મા. તો તું અગર ઈશ્વર ને કરતા માને, ઈશ્વર ને જગત નો કરતા ને કર્મ નો કરતા ને એના ફળ નો આપનાર એ ઈશ્વર ને માને, તો ઈશ્વર ના સ્વરૂપ ને તે માન્યો નથી. ભગવાન થોડી રાગી દ્વેષી છે કે કોઈને દુખી કરે, કોઈને સુખી કરે, કોઈને કરોડ રૂપિયા આપે ને કોઈને ભિખારી બનાવે, એવું ભગવાન ભેદભાવ જીવોમાં કેમ કરે? તેને ભગવાન કોણ કહે? ભગવાન કેતા શું યાદ આવે? ભગવાન કેતા શું ઇમેજ આવે? ભગવાન ભગવાન, ઓ ભગવાન ભગવાન, એટલે ભગવાન એટલે કોઈ ઉત્તમ જીવ, ઊંચો જીવ, મહાન જીવ. તો એ મહાન, એની મહાનતા કોના આધારે? એ ફળ આપતો રહે છે ભગવાન. એકને જીવાડે, એકને મારે, ભગવાન જીવાડે, ભગવાન મારે. ભગવાન ની ઈચ્છા, ભગવાન ની ઈચ્છા, ભગવાન ઈચ્છા, ઈચ્છા, ઈચ્છા કરવા કરનાર તો સંસારી છે, ઈચ્છાથી રહી તો ભગવાન છે. તો ભગવાન અને સંસારીમાં, આપણા અને ભગવાનનો ફરક છે. એટલે એનો નિષેધ કરે છે કે કોઈ ભગવાન ભગવાન ફળ આપે ને એનો ફળ દેનાર છે ભગવાન નથી, ને ખરેખર કર્મ નથી, તારા અંદરના કર્મ છે જેનાથી કર્મો બંધાય છે ને એ ઉદય આવે છે, એ તારા પ્રણામને રિફ્લેક્ટ કરે છે. ઉદય કોને રિફ્લેક્ટ કરે છે? આપણે કમ્પ્લેન કરી કે શરીર આવું છે, શરીર આવું છે, શરીર આવું મળી છે, સાસુ આવી મળી, વહુ ને આખી જિંદગી એમ થાય સાસુ આવી મળી, સાસુ ને આખી જિંદગી એમાં નીકળી જાય વહુ આવી મળી, વહુ આવી મળી, વહુ આવી મળી, તો એ કેમ મળી? કેમ કેમ એ પ્રકારનો સંયોગ છે? તારા પરિણામ, તારા કર્મ, તારા પુણ્ય પાપ ના ઉદય એ અનુસાર બાહ્ય સંયોગ મળે છે. તો એ સંયોગ તારા પરિણામ ને રિફ્લેક્ટ કરે. એટલે અહિયાં 85 ભગવાન નો નિષેધ કરે છે. જો એટલે કે ભગવાન ને ભગવાન ફળ આપે છે એ વાતનો નિષેધ કરે. ફળદાતા ઈશ્વર તણી એમાં નથી જરૂર, કર્મ સ્વભાવે પરણમે થાય ભોગ થી દૂર. બહુ સરસ છે. કર્મ સ્વભાવે પરણમે, જે કર્મ નો જે પ્રકાર નો બંધ થવાનો છે, આપણી સાથે આવીને આપણા પરણામ નું નિમિત્ત પામીને બંધાવાના છે. કર્મ સ્વભાવે પણ અમે, એનો સ્વભાવ જો, એનો પ્રણમન સ્વભાવ છે કે એ આવે છે અને થાય ભોગ થી દૂર. એટલે જયારે એ આવીને બંધાયા પછી ઉદય આપે છે, તો એ ઉદય આપ્યા પછી એ ઉદય જયારે પૂરો થાય છે, તો એ કર્મ જીવ સાથે છૂટા પડીને અકર્મ રૂપે થઈ જાય છે. શું થાય છે કે અકર્મ રૂપે થઈ જાય છે, જીવ એનાથી નિવૃત્ત થઈ જાય છે. આમાં ભગવાન ઈશ્વર નો કોઈ રોલ નથી. હા, રોલ શું છે કે ભગવાન જાણે છે કે આ જીવ ના ઉદય આવ્યો, આ જીવ ના કર્મ બાંધો, આ જીવા પ્રણામ કરે છે. એ જીવ એ પ્રણામ કરે છે એનો કરતા એ જીવ છે એવું ભગવાન જાણે છે, પણ ભગવાન એ પ્રણામ કરાવતો નથી, ભગવાન કર્મ બંધાવતો નથી, ભગવાન કર્મ નો ઉદય આપતો નથી, ફળ આપતા નથી. ભગવાન તો જાણે છે. આખા જગત ના વિશ્વ ના જેટલા પણ અનંત જીવો છે, એ જીવો ની અંદર માં હમણાં વર્તમાન માં કયા પ્રણામ થઈ રહ્યા છે, કયો જીવ કયા ભાવે પ્રણમી રહ્યો છે, કયા જીવ ની અંદર માં કેવા પ્રણામ થઈ રહ્યા છે, કેવો કર્મ બાંધી રહ્યો છે, એ કર્મ કેટલા ટાઈમ સુધી બંધાશે, એનો ઉદય ક્યારે આવશે, કેવા પ્રકારનો ઉદય આવશે, એ સત્તામાં પડેલા કર્મ માં ફેરફાર થશે કે નહીં, એ બધું ભગવાન હમણાં 3 લોકના જીવોના ત્રિકાળ વર્તી પ્રણામ ને એક સાથે એક સમયમાં સ્પષ્ટ પ્રત્યક્ષ જાણે છે, પણ કરતા નથી. એનું નામ ભગવાન છે. જ્ઞાનવાન છે, આનંદવાન છે, એ પોતાના આનંદમાં રમે છે અને લોકાલોક એમના જ્ઞાનમાં જણાઈ જાય છે એવી એમની જ્ઞાનની સામર્થ છે, જેને આપણે કેવળ જ્ઞાન કહીએ. અગર તું ભગવાનના કેવળ જ્ઞાનને નહીં સ્વીકારે તો તું ક્રમબદ્ધને નહીં સ્વીકારી શકે, અને તું અગર ભગવાનના વિતરાગ સ્વભાવને નહીં સ્વીકારે તો તું અકર્તાપણાને નહીં સ્વીકારે. વિતરાગતા અકર્તાને સિદ્ધ કરે છે અને કેવળ જ્ઞાન ક્રમબદ્ધ પર્યાયને સિદ્ધ કરે. વિતરાગી છે એટલે કોઈનો કરતા, કોઈનો કરતા નથી, એટલે પરદ્રવ્યનો કરતા નથી, કારણ કે રાગ નથી, દ્વેષ નથી. પરદ્રવ્યમાં કરતા બુદ્ધિ કોના કારણે જન્મે? રાગ દ્વેષના કારણે. વિતરાગી થઈ ગયા અકર્તા, અને કેવળ જ્ઞાન થયું તો આખું જગત ગણાય છે, અને આખા જગતના પ્રણામ ગણાય છે, આખા જગતના દ્રવ્યની પર્યાય ગણાય છે. તો કેવળ જ્ઞાન એ ક્રમબદ્ધને સિદ્ધ કરે છે અને વિતરાગ ભાવ અકર્તાને સિદ્ધ કરે છે. તમે વિતરાગ ભાવથી બેસી જાઓ તો તમને કોઈ કરતા ભાવ નહીં થતા. વિતરાગ સ્વભાવમાં બેસો તો કોઈ રાગ દ્વેષ, કોઈ કરતા ભાવ નહીં થતા. હું અકર્તા છું એવો નિર્ણય કરશો તો કોઈ કરતા ભાવ નહીં થતો. બહુ સરસ ગાથા 85 છેલ્લી ગાથા જો બહુ સરળ છે. હવે આ સમજાય ગઈ? 84, 85, 83 આપણે કહીએ, 82, 83, 84, 85 ચાર ગાથા થઈ. હવે છેલ્લી ગાથા જો, 5 મિનિટ છે. છેલ્લી ગાથા, તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ઘનવાત છે શિષ્યા, કહી સંક્ષેપે ભાવ, કહી સંક્ષેપે સાવ. સાવ સંક્ષેપમાં, હે શિષ્ય, આવી કર્મ સિદ્ધાંતની ગહન વાત અમે અહીં અતિ સંક્ષેપમાં આપની સામે મૂકીએ છીએ. કેમ? કારણ કે ભોગ્ય વિશેષ, તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ, એટલે દ્રવ્યના સ્થાનક એટલે દ્રવ્યના સંયોગમાં જે પણ જીવ કર્મ કરે છે એ પ્રમાણે કર્મો આવે છે, એટલે ભાવ કરે છે એ પ્રમાણે જીવ કર્મો બાંધે છે, અને એ બાંધીને એને ભોગવવાના પણ અનેક 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 પ્રકાર છે, એ વિશેષો છે, એ ભેદો છે, એ અસંખ્યાત લોક પ્રમાણ પ્રણામ છે, અસંખ્યાત લોક પ્રમાણ કર્મ છે, અસંખ્યાત લોક પ્રમાણ એના ઉદય છે, અસંખ્યાત લોક પ્રમાણ નો કર્મ છે. તે બધી વિશેષતાઓ અનેક પ્રકારની છે. અહીંયા અમે તમને સંક્ષેપમાં એક સાર કહીએ છે કે જે પ્રણામ તું કરે છે એ પ્રણામનો ભોગતા તું પોતે છે, એ પ્રણામનો ભોગતા કોઈ બીજો નથી. તને જગતમાં સાર કહી દે, સાર નહીં, કારણ કે હવે આખો ટોપિક ચેન્જ થાય છે 87 થી. આખો ટોપિક ચેન્જ થાય છે 87 થી, મોક્ષ અને મોક્ષનો ઉપાય. એ મોક્ષ અને મોક્ષનો ઉપાય ક્યારે સિદ્ધ થશે? જયારે તું પોતાને કરતા અને ભોગતા માનશે. તો તું એમ માનશે ને કે હું મોક્ષ ના ઉપાય નો કરતા છું ને મોક્ષ નો કરતા છું, એટલે કરતા ભોગતા ની વાત પહેલા કહી દે, મોક્ષ અને મોક્ષ ના ઉપાય ની વાત કરી. પેલા તારાંતર માં વાત બેસાડી છે કે તું પોતે તારા પરિણામ નો કરતા ને ભોગતા છે, એક વાત. પર દ્રવ્ય તને દુખી સુખી કરતા નથી, બીજી વાત. કર્મ તને હેરાન કરતા નથી, ત્રીજી વાત. કોઈ ઈશ્વર તને દુખી સુખી કરે, જન્મ મરણ આપે એ વાત નથી. તો કર્મ જળ કર્મ રૂલ આઉટ થઈ ગયા, ઈશ્વર રૂલ આઉટ થઈ ગયો, નો કર્મ રૂલ આઉટ થઈ ગયા, બાહ્ય સહયોગ શરીર બધું રૂલ આઉટ થઈ ગયું કે કોઈ તારા સુખ દુઃખ નું કારણ નિમિત્ત હોઈ શકે, પણ ઉપાદાન ગત પ્રણમન તો તારા અંદર માં તારા થી થાય. તું એની જે રીતે આ થાંભલા સાથે ભટકાયા અને માથું ફૂટી ગયું તો દોષ કોને આપશે? થાંભલો ઉભો હતો અને તું ભટકાયો અને તારું માથું ફૂટ્યું અને લોહી નીકળ્યું તો દોષ કોને આપશે? થાંભલા ને. જગત શું કે છે? જોઈને અધિકાર ચલાતું, દેખાતું નથી, એ રીતે દેખાતું નથી, જણાતું નથી તને કે પરદ્રવ્ય છે, એ સંયોગ છે, એ ઉદ્યાધીન સંયોગ છે, એનો વિયોગ થઈ જશે, એ કાયમ નથી રહેવાના, એ પરદ્રવ્ય છે, તારા દુઃખ ના સુખ ના કારણ નથી, અત્યંત અભાવ છે, વજ્ર ની દિવાલ છે. તું કેમ એમાં મોહ કરે છે? તું કેમ એને પોતાના માને? મારો પતિ, મારો પુત્ર, મારી પુત્રી, મારું ઘર, મારો વ્યાપાર, મારી ગાડી, મારું ધન, ભોગો પડે ગાડીમાં અને દુઃખી થાય આત્મા, રિપોર્ટ આવે શરીરમાં, અને દુઃખી થાય આત્મા, મારું બીપી વધી ગયું, મારું શુગર વધી ગયું, મારું કોલેસ્ટ્રોલ વધી ગયું, મારું આ વધી ગયું, મારું તે વધી ગયું, એ રિપોર્ટ છે કોનો? એ બતાવે છે કોનું પણ મન. આ રિપોર્ટ કોની અવસ્થા છે? જડની પૂતગલની અવસ્થા. અને માને છે મને થયું, મને થયું, મને થયું, મને થયું, મને આવી ગયું, મને આવી ગયું, મને આવી ગયું. તું શું કરી રહ્યો છે? અજ્ઞાન ભાવનો કરતા તું જેટલો આજે વિચારતી હતી, જેટલા પરદ્રવ્યમાં એકત્વ ભાવ કરતું, મમત્વ કરતું, કર્તૃત્વ કરતું, ભોગતૃત્વ કરતું, પોતાની ઈચ્છા અનુસાર તું પરદ્રવ્યને પરમાવા જાશે તો તું દુઃખી થયા વગર નેરે. કેમ? કારણ કે ઉદિયા ભીમ છે, એ નિમિત્તનું કથન છે, અને એક એક પરમાણુનું પરમન સ્વતંત્ર છે, એ ઉપાદાનનું કથન છે. બોલા, આ શરીરનું પરમન કર્મના ઉદયના અધીન છે? ઉપચાર કથન છે, પણ તારા અધીન તો નથી. કર્મના ઉદયના અધીન કેવું એ પણ ઉપચાર. ખરેખર એક એક પરમાણુ પરમન પોતામાં સ્વતંત્ર રીતે થાય છે. ઉપચારથી કહેવાય કે અસાતાનો ઉદય આવે એટલે બીમારી આવે. દ્રવ્ય કર્મ અને ન કર્મ વચ્ચે પણ અન્યોન્ય અભાવ છે ભાઈ. કે દ્રવ્ય કર્મ નો ઉદય આવ્યો એટલે આમ થયું એમ પણ નથી, એ પણ ઉપચાર નું કથન છે. ખરેખર શરીરનું પરમન શરીરમાં સ્વતંત્ર પોતાથી થાય છે, એવી સુંદર અહિયાં કરતા અને ભોગતા સંબંધીની આખી વાત થયેલી. તો એ સંબંધી આપણે આખું પ્રકરણ લીધું. આજે આપણે ઘણી બધી ગાથાઓ લીધી. આપણે આખી ચર્ચા 79, 80, 81 માં ત્રણ શંકા અને પછી 82, 83, 84, 85, 86 માં એનું સમાધાન જોયું. હવે આપણે નેક્સ્ટ ટાઈમ થી આખું નવું પ્રકરણ ચાલુ કરીએ. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે જિનવાણી માં સુખ વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ. અનિકાંત મે નિત્ય બુદ્ધિ નિદ્વાદશાંગી પરમ કારી જિનવાણી માસનો જય, સમસ્યાની ધર્માત્માઓનો જય હો, સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય હો. જય જિનેન્દ્ર બધા.